તારીખ 12/4/1989, પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત, બોલ નંબર 172 અને 173 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 128. એ સાઈડમાં રેકોર્ડિંગ થયેલ નથી, માટે બી સાઈડથી પ્રવચન શરૂ થાય છે.
એ જ પરમાનંદ છે, આત્મામાં આનંદ છે, એ જ પરમાનંદ છે. બાકી તો બધો જૂઠો વિનોદ છે. જે કોઈ જગતના પદાર્થ આનંદ ગણાય છે, એ તો બધો જીવને છેતરામણી વાત છે. જીવ છેતરાણો છે એમાં. હા, ત્યાં સુધી આનંદ નથી, દુઃખ છે. એ તો બધું ખરેખર વાસ્તવિકતા એ તે દુઃખ છે, આનંદ છે, પણ એ દુઃખ છે વાસ્તવિકતા એ. એમ આનંદ કેમ આવે એ વાસ્તવિક વાત કરે છે. આત્માનો પરમાર્થ સ્વભાવ, જેવો અસલ સ્વભાવ છે, નિશ્ચય સ્વભાવ છે, સત્ય સ્વભાવ છે, એવો લક્ષમાં લઈને, લક્ષમાં લેતા હું પણ એ લક્ષમાં લેવાય છે, અન્ય પણ એની પર પણ એની સ્વ પણ એ લક્ષમાં લેવાય છે. હું પણ એ છું એમ લક્ષમાં જ્યાં લેવાય છે, ત્યાં લક્ષ લેનારી જે જ્ઞાનની પર્યાય છે, એમાં હુંપણાનો અભેદ ભાવ ઉત્પન્ન થાય છે. અભેદ પર્યાય અભેદ થાય એટલે શું કે પર્યાય પર્યાય મટીને સ્વભાવ દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ થઈ જાય એમ નહીં, પણ ભાવાકાર થાય. નિત્ય પ્રતિદિન ઘડી કે અર્ધ ઘડી જીનાકાર નિજ સ્વરૂપને ચિંતવું. જીનાકાર જેવા જીનેન્દ્ર પરમાત્મા છે, જીનેશ્વર છે, એવો જ હું છું, એવો સ્વ આકાર ભાવે, સ્વાકાર ભાવે, એવું ચિંતન કરવું. જો ઘડી અર્ધ ઘડી એમ કરે ત્યાંનો પ્રકાર લક્ષમાં લઈને પર્યાય તેમાં અભેદ થતા, એટલે એમાં અભેદ ભાવ થતા, આ હું છું, એટલે એમાં પછી દ્રવ્ય પર્યાયનો ભેદ ન રહ્યો. દ્રવ્ય પર્યાયનો ભેદ વસ્તુ વ્યવસ્થા સમજવા માટે હતો. અનુભવ કરવા માટે દ્રવ્ય પર્યાયના ભેદની કોઈ આવશ્યકતા નથી. એટલે પછી એમાં શબ્દ એવો વાપરે કે પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ ગઈ, તો ત્યાં કોઈ દ્રવ્યાનુયોગની વસ્તુ વ્યવસ્થાનો વિકલ્પ કે તર્ક ઉઠાવવાની જરૂર નથી. ત્યાં પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ ગઈ તો હું પર્યાય દ્રવ્ય રૂપે થઈ ગયું છે કે એમ નથી કે હું જે પર્યાય દ્રવ્યને લક્ષમાં લઈને, સ્વભાવને લક્ષમાં લઈને, સ્વપણે એનો હુંપણે એનો અનુભવ કરે છે, ત્યારે અનુભવ કરનાર અને અનુભવ થનાર બે વચ્ચે ભેદભાવ રહેતો નથી. આ અનુભવ થનાર ને આ અનુભવ કરનાર એવો ભેદભાવ એમાં રહેતો નથી, એને અભેદભાવ કહેવામાં આવે છે. જ્યાં એવો અભેદભાવ થાય છે ત્યાં પર્યાયમાં પરમ આનંદના મૂર્તિ ધરે છે. જે સ્વભાવ છે, પરમાર્થ સ્વભાવ છે, એ તો અનંત આનંદથી ભરેલો છે. એમાં લીનતાથી, એમાં એકાગ્રતાથી, એમાં ભાવથી, અભેદતાથી એમાં આનંદ કેવી રીતે નો થાય? આનંદ ન થાય એ પ્રશ્ન ક્યાં રહ્યો? જેમાં અનંત અનંત આનંદ ભર્યો છે એમાં પર્યાય લીન થઈ ડૂબી ગઈ, એ તો પર્યાય આનંદમય થાય, એમાં કઈ બીજી વાત રહેતી. ત્યારે પર્યાયમાં પરમ આનંદના મૂર્તિ ઝરે છે, ત્યારે આનંદ છે એ અનુભવ ગોચર થાય છે. દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે એમ જ્યાં દ્રષ્ટિમાં લીધું ત્યાં પર્યાયમાં પણ શુદ્ધતા થઈ ગઈ. પેલી આનંદની અપેક્ષાથી વાત કરે છે, આ શુદ્ધતાની અપેક્ષાથી વાત કરે છે કે મારો સ્વભાવ નિર્ભેદ તત્વ છે, અલિપ્ત તત્વ છે, તેમાં કાંઈ કોઈ પણ પ્રકારનું મિશ્રણ થયું નથી, દ્રવ્ય કે ભાવે, કોઈ અન્ય દ્રવ્યનું કે કોઈ અન્ય ભાવનું આની અંદર કોઈ ભેળસેળપણું થયું નથી, એવો મારો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે એમ જ્યાં દ્રષ્ટિ થાય છે એ દ્રષ્ટિ થતા પર્યાયમાં પણ એવું જ એવી જ શુદ્ધતા, જેવી દ્રવ્યની શુદ્ધતા છે એવી શુદ્ધતા ત્યાં વ્યક્ત થઈ જાય છે, એવી શુદ્ધતા ત્યાં પ્રગટ થઈ જાય છે. એમ આનંદ છે, આનંદ પ્રગટ થાય છે, શુદ્ધતા છે ત્યાં શુદ્ધતા પ્રગટ થાય છે. એવી રીતે અનંત ગુણધર્મ લઈ લેવા, બે ગુણધર્મથી વાત કરી, શુદ્ધતા અશુદ્ધતા એ પણ એ ધર્મ છે અને આનંદ છે એ શક્તિ છે, ગુણ છે. શુદ્ધતા શક્તિ નથી, ધર્મ છે. શુદ્ધ અને અશુદ્ધ એ ધર્મ છે અને આ જ્ઞાન આનંદ વગેરે શક્તિ છે, પણ એનું જે સ્વાભાવિકપણું છે એ પ્રગટ થઈ જાય છે. ગુણધર્મ સ્વભાવ રૂપે થઈ જાય છે પ્રગટ, અથવા જેવું શુદ્ધ ગુણધર્મપણું છે એવું પર્યાયની અંદર ઉત્પન્ન થાય છે. એવું થાય ત્યારે જ્ઞાન સાચું, અહીંયા જ્ઞાનને નક્કી કરવું છે કે આ રીતે પર્યાયમાં શુદ્ધતા થાય. પર્યાયમાં શુદ્ધતા થાય એટલે મલિનતા છે એ રાગની છે, કષાયની છે, એવી મલિનતાનો અભાવ થાય નંબર એક, અને આકુલતા મટી અને આ બે લક્ષણ દીધા ત્યારે એમ થાય ત્યારે સમજવું કે આત્માનું જ્ઞાન સાચું, નહીતર આત્માનું જ્ઞાન ભલે આગમ અનુસાર હોય તો પણ એ જ્ઞાન ખોટું, સાચું નહીં પણ ખોટું કહો, જૂઠું કહો, બધી એક જ વાત છે. એ જ્ઞાન હજી જૂઠું છે, સાચું છે. આ તો એટલા માટે છે કે શાસ્ત્રમાં તત્વ સૂક્ષ્મ વધે છે, સૂક્ષ્મ વધતા ભૂલ થાય છે જેવી, અને જ્ઞાન થઈ ગયું. એને એમ કહે છે કે આ જ્ઞાન આનંદ અને શુદ્ધતા પ્રગટ નથી ત્યાં સુધી જ્ઞાન જૂઠું છે, જ્ઞાન ખોટું છે, એમ બરાબર એને ખ્યાલમાં હોવું જોઈએ. તો એક સૂક્ષ્મ જ્ઞાનમાં અહમ પણ ન થવાનો પ્રકાર અવકાશ લઈએ. એ તો પર્યાય બુદ્ધિ છે ત્યાં સુધી અહમ પણ થવાની સંભાવના છે, સ્થૂળપણે કે સૂક્ષ્મપણે. પણ એને જો ખ્યાલમાં હોય કે જ્યારે આનંદ આવે અને કષાયનો અભાવ થઈને શુદ્ધતા પવિત્રતા પ્રગટે ત્યારે જ્ઞાન સાચું, એ પહેલાં જ્ઞાન સાચું નહીં, જ્ઞાન જૂઠું. આગમથી વિપરીત હોય એનું જ્ઞાન તો જૂઠું છે, એનો તો પ્રશ્ન જ નથી. પણ જેનું જ્ઞાન આગમ અનુસાર દેખાય એ પણ આનંદ વગરનું હોય અને શુદ્ધતા વગરનું હોય તો એ જ્ઞાન જૂઠું છે એમ કહેવા માટે. મિથ્યા કહું કે જૂઠું કહું, પણ મિથ્યા શબ્દ સાધારણ થઈ ગયો. જૂઠું એમ કહો તો એમ કે જ્ઞાન જૂઠું છે, આ તો બરાબર આ શાસ્ત્ર કહે છે એમ જ વાત કરે છે, એમ જ સમજાવે છે, એમ જ સમજે છે, એ જ્ઞાન જૂઠું છે. આ બે થી મેળવવું, સમ્યક દર્શન, સ્વાનુભવ અને વાસ્તવિક સત્ય જ્ઞાન, સમ્યક જ્ઞાન છે કે નહીં એ અહીંથી મેળવવું. પ્રવચનમાં ઘણી વાત કહેતા કે સમ્યક જ્ઞાન તો આનંદના છાપથી, આનંદની મહોરથી મુદ્રિત થયેલી ચીજ છે. જે જ્ઞાનને આનંદની મહોર ન લાગે એ જ્ઞાન સમ્યક નહીં, ભલે ગમે તેવું દેખાતું હોય પણ એ જ્ઞાન સમ્યક નથી કહેતા. સમ્યક જ્ઞાન તો આનંદ સહિત જ હોય, આનંદ વગરનું જ્ઞાન તે જ્ઞાન નહીં. એ ભાર દઈને કહેતા, કેમ કે સૂક્ષ્મ જ્ઞાનમાં, શાસ્ત્રના સૂક્ષ્મ જ્ઞાનમાં ભૂલ થવાની પ્રાય પરિસ્થિતિ થાય જ છે. દ્રવ્ય દ્રષ્ટિ કહો કે સમ્યક દ્રષ્ટિ કહો કે સમ્યક દર્શન કહો કે સંકિત કહો, બધું એક જ છે. અવિનાભાવી પર્યાય થી ત્યાં સ્વાનુભવ, સ્વસંવેદન, આનંદ, સ્વરૂપાચરણ, સમ્યક પુરુષાર્થ એ બધા ભિન્ન ભિન્ન ગુણોથી પણ એ દશાનું વર્ણન કરવામાં આવે છે. અહીંયા દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે કે ત્રિકાળી સત ચૈતન્ય પ્રભુ તારું ધ્રુવ તત્વ એની દ્રષ્ટિ તે કદી કરી નથી. પ્રભુ કરીને સંબોધન કરે છે કે તું તો ત્રિકાળી સત ચૈતન્ય પ્રભુ છો, સત્ય પરમાત્મા, સાચો પરમાત્મા, ત્રણેય કાળે સાચો પરમાત્મા પ્રભુ તું ત્રણેય કાળે છો. એવું તારું એકરૂપ રહેતું ધ્રુવ એટલે એકરૂપ રહેતું જે તત્વ છે તે હું, એવું સર્ધાન એને એની દૃષ્ટિ કહેવામાં આવે છે. એ હું, આવો હું, એવું જે સર્ધાન એવી દ્રષ્ટિ તે કદી કરી નથી. બાકી બધું કર્યું, શાસ્ત્રનું જ્ઞાન કર્યું, શાસ્ત્રથી વાત સમજો અને બારમાં વ્રતાદિ સંયમના આચરણ પણ અનેક પ્રકારે પાળ્યા, પણ મૂળમાં જે દ્રષ્ટિ કરવી જોઈએ એ દ્રષ્ટિ કરી નહીં. જ્ઞાનને આચરણમાં જીવો ભૂલે છે, કેમ કે દ્રષ્ટિના વિષયને સમજતા નથી. એટલે ગુરુદેવ શ્રી આ દ્રષ્ટિનો વિષય છે એને પોતાના પ્રવચનોની અંદર, વક્તવ્યની અંદર મુખ્ય સ્થાન આપ્યું. આ તો ગડબડ છે સંપ્રદાયમાં, જ્ઞાનને આચરણથી લોકો ભૂલેલા છે. જે શાસ્ત્રો વાંચે છે એમ સમજે છે તમને જ્ઞાન છે, જે કાંઈ વ્રતશીલ સંયમ અંગીકાર કરે છે એમ સમજે છે તમારી પાસે આચરણ છે. અને ખરેખર સંસાર વૃદ્ધિ સિવાય કરતા નથી, કેમ કે ત્યાં મિથ્યાત્મને બહુ પોષે છે. એ પ્રકારની ક્રિયાથી મિથ્યા ધર્મ માનીને મિથ્યાત્મને પોષે છે, અધર્મમાં ધર્મ માનીને મિથ્યાત્મને પોષે છે. એટલે જે મૂળની વાત કરવી છે એ વાત એમણે ઉપાડી. પ્રભુ છે અને પ્રભુ તરીકે જોવે છે, પોતે પ્રભુ છે અને બીજાને પણ પ્રભુ તરીકે જોવે છે. સર્વ આત્માઓ ભવ્ય ભવ્ય જોતા નથી, આવી મોટી વાત છે. કેવળ જ્ઞાન નો વિષય છે, અનંતા ભવ્યો છે, અનંતા અભવ્યો છે, અનંતા ભવ્યો ભવ્યો જેવા પણ છે કે કાંઈ નહીં, એ કાંઈ નહીં. અમે તો બધાને પ્રભુ જ જોઈએ છીએ, બીજી વાત નહીં. એવી દ્રવ દ્રષ્ટિ થતા એવી પ્રધાનતા આવી જાય છે, દ્રવની પ્રધાનતા વર્તે છે પરિણામની અંદર. પર્યાયના દોષોનું જ્ઞાન નથી થતું એમ નથી, પણ એને ગૌણ રાખી દે છે અને સહજ ગૌણ રહે એવા પરિણામ થઈ જાય છે. પ્રભુ હું કેવો છો?
પ્રભુ
કે ત્રણેય કાળે સત્ય પરમાત્મા છો, ચૈતન્ય પરમેશ્વર છો. તું આ અને પોતાને જળ જેવો કેમ કલ્પે છો અને જળ કલ્પીને જળ જેવો કેમ થઈ રહ્યો છો એમ કેમ છે? ચિંતામણીમાં લીધું છે, નિગુણનો ભાવ એવો લીધો છે કે પોતે જળ સાથે એકત્વ ભાવ કરીને, હું જળ છું એવા જળ જેવા પરિણામ કરીને એકદમ નિશ્ચેતન જળ જેવો થઈ ગયો, એ નિગુણની અવસ્થા છે. કેવી નિગુણની અવસ્થા છે? ચેતન નું સામર્થ્ય એટલું છે કે ખલાસ થતું નથી, નહીતર ખલાસ થઈ જાય. એટલી બધી અનંતી જડતા ભાવે છે, જળ પદાર્થોને ભાવતા ભાવતા એટલી જડત્વ પણ ભાવે છે કે તો અનંત સામર્થ છે એટલે જળ થતો નથી, નહીતર જળ થઈ જાય એટલું બધી એની જડપની ભાવના થાય છે. એનું નામ બુદ્ધ અવસ્થા છે, એવું એક જગ્યાએ અભિપ્રાય આપે છે. ત્રિકાળી સત ચૈતન્ય પ્રભુ ત્રણેય કાળે અનંત ચૈતન્ય સામર્થ્ય થી ભરેલો, કેવો? અનંત ચૈતન્ય સામર્થ્ય થી ભરેલો પ્રભુ પરમાત્મા પોતે એક રૂપ, ક્યારે પણ એમાં ફરક ન પડે એવો એક રૂપ એની દ્રષ્ટિ એટલે એવો હું છું, એમનું શ્રદ્ધાન કદી કર્યું નથી, એવો સ્વીકાર કદી કર્યો નથી. શ્રદ્ધા ન સમજાય તો
સ્વીકાર,
એવા પોતાના સ્વરૂપનો પોતે સ્વીકાર કર્યો નથી, ઉલટાનો એને અસ્વીકાર કરીને વિરોધ કર્યો છે. જળને સુખરૂપ માનીને, સુખનું સાધન માનીને અનંત સુખનો, અનંત ચૈતન્યનો વિરોધ કર્યો છે. આ મોટું કામ કર્યું છે. એની દ્રષ્ટિ તે કદી કરી નથી. વર્તમાન રાગાદિની કે ઓછા જાણપણા વગેરેની જે હાલત છે, પર્યાય દ્રષ્ટિ કરી છે એમ કહે છે. વર્તમાન રાગની અવસ્થા છે, અથવા ક્ષયોક્ષમમાં અલ્પ જ્ઞાનની અવસ્થા છે, હાલત છે, દશા છે, એવી જે ક્ષણિક અવસ્થા, એના ઉપર તારી દ્રષ્ટિ છે કે હું આવો છું. તને એનો સ્વીકાર છે કે હું આવો છું. સામાન્ય રીતે પોતાની બુદ્ધિમાં આ વિષયમાં એવો ખોટો ખ્યાલ બધાને હોય છે કે મારામાં કાંઈ બુદ્ધિ ઓછી નથી, મારામાં તો ઘણી બુદ્ધિ છે. જોકે બધાને એક સરખી બુદ્ધિ નથી, એમાં પણ અલ્પ બહુત્વના અનંત ભેદ છે. તો પણ કોઈ પોતાને ઓછી બુદ્ધિ વાળો સ્વીકારવા તૈયાર થતો નથી. એમ બતાવે છે કે એને વર્તમાન ઓછા જાણપણાની દ્રષ્ટિ થઈ ગઈ છે. એને સ્વીકારી લીધો છે કે હું આવો છું, અને આવો છો હું બરાબર છું, આવો છો હું સારો છું, જે છું એ હું બરાબર સારો છું, હું જેવો છું વર્તમાન હાલતમાં ને વર્તમાન દશામાં એવો બરાબર છું, એવો હું સારો છું. એ એમ સૂચવે છે કે એને પોતાની હાલતમાં દશામાં કાંઈ ફેરફાર કરવાની ઈચ્છા નથી કે અભિપ્રાય નથી. એને ત્યાં પૂર્ણ વિરામ મૂકી દીધો કે હું જેવો છું ને ભાઈ એવો સારો છું, બરાબર છે, મારી બુદ્ધિ બરાબર છે અને મારી યોગ્યતા બરાબર છે, જેવો છું એ હું બરાબર છું. એને પોતાની દશામાં વિકાસ કરવો છે, ગુણ પ્રગટાવવા છે, પૂર્ણતા કરવી છે, સ્વભાવ પ્રગટ કરવો છે, એ બધી વાતનો નિષેધ કરી દીધો. એવી જે હાલત છે, જે દશા છે, તે ક્ષણિક અવસ્થા ઉપર તારી દ્રષ્ટિ છે, એનો તને તારા સ્વરૂપ રૂપે સ્વીકાર છે, અને એ સ્વીકારને લઈને અનેક પ્રકારના દોષ થવાની પરિસ્થિતિ ચાલુ રહે છે. પરને પોતાનું માને તે તો મોટી ભ્રમણા છે. શરીરથી માંડી કુટુંબ, પરિવાર, મકાન, આબરૂ, પૈસા, ધન, દોલત, જેટલા કાંઈ કર્મના ઉદય સંયોગ છે એ બધા લઈ લેવા. બીજાને તો આરે પડી નથી, બીજાને પડી નથી એટલે બીજાનું તો ખબર છે કે એમાં તો કાંઈ આપણે માલિકી કરવા જઈએ તો ચાલે એવું નથી. ઉલટાની પરિસ્થિતિ બગડે બીજાની, જેથી ઉદયમાંથી એવી ચીજ બીજાની ચીજ ઉપર આ મારું છે એમ કરવા જાય તો શું થાય, કે ત્યાં તો ગડબડ થઈ આવે. ઘરે જેની ઉદય માલિકી છે એ તકરાર કર્યા વિના રે. પણ જે કાંઈ પૂર્વકર્મના ઉદયરૂપ સામગ્રી છે એવા પરમાં પોતાનું માને છે તે તો મોટી ભ્રમણા છે, અથવા એ સ્થૂળ મિથ્યાત્વ છે, અથવા એ તીવ્ર મિથ્યાત્વ છે, અથવા એ ઘણો મોટો અપરાધ છે. એને અપરાધથી જુઓ કે ઘણો મોટો અપરાધ છે. વર્તમાન છે એનું સ્વામિત્વ ગણ કરવું એમાં અપરાધ છે, અને નથી તેને મેળવવા માટે સ્વામી થવાનો પ્રયત્ન કરવો એ વધારે અપરાધ છે. હું હજી આટલું વધારું, આટલું જાળવું, આટલું વધારું, એવાનો અપરાધ છે. નામ છે એ થોડી વાત કઠણ પડે એવી છે, પણ સત્ય તો એવું છે. ધારાવી ચાલે છે એમાંથી છૂટે વેડો છે. ગમે ત્યારે એનાથી છૂટવું જરૂરી છે, છૂટવું આવશ્યક છે, અને નહીતર ફરી ફરીને મનુષ્ય પણ મળે એવું કાલે એક વાત ચાલી છે કે ફરી ફરીને મનુષ્ય પણ તો સમ્ય દ્રષ્ટિને જ મળે છે. મિથ્યા દ્રષ્ટિને તો અનંત કાળે પણ મળતું નથી. અનંત કાળે મળે એમ નહીં, અનંત કાળે મળવું મુશ્કેલ છે એવી ચીજ છે. એટલે કોઈ પણ પ્રકારે ગમે તેમ કરીને અરે મરીને પણ એમ શાસ્ત્રકાર કે છે કથમપી મૃત્વા પોતાનું સ્વરૂપ છે એના સ્વાનુભવમાં એની દ્રષ્ટિમાં આવવું જ રહ્યું આવવું જ જોઈએ અને એની ગાંઠ મારવી જોઈએ કરવા ધાર્યું જેને કે આ તો કરવા ધાર્યું છે હું કરીશ જ ફર્યા વગર રહીશ નહીં એવા એના પુરુષાર્થના પૂર્વ ભૂમિકાના પુરુષાર્થ સૂચક પરિણામો હોવા જોઈએ જે ચીકણા પરિણામ થાય છે એ મુશ્કેલી વાળી વાત છે એમાં ઘણી મુશ્કેલી છે પણ અંદર થી છૂટો પડી ગયો હોય કે આ તો બધું ઠીક છે થોડા કાળનો ખેલ છે અને માત્ર નાટક છે બાકી વાતમાં કઈ માલ નથી તો જે વ્યવહારિક વ્યવસ્થા છે વ્યવહારના જે નીતિ નિયમો છે એ અનુસાર નાટક કરે ખરેખર માને તો મુશ્કેલી મોટી છે તો અપરાધ છે છૂટી જ જાય પછી છોડી દેવું નહીં એ છૂટી જ જાય પછી પછી શું એમાં નુકસાન છે જેને છોડ્યું એને જગત આખું સમર્પણ કરવા લાગ્યું જીનેન્દ્ર પરમાત્મા શ્રીમંધરાદે ભગવાનને આપણે થાય પણ એને શું કર્યું કે નાટક મને જતું કરી દીધું જેમ થવું એમ થાય જગ કો દે દી જગ કી તો આખું જગત એને સમર્પણ કરવા લાગ્યું અને જે પકડે છે કે નહીં આ તો મારું ન મૂકું આ મારું ન મૂકું તો એને કાંઈ કોઈ પૂજ્ય ગણતું નથી તો પૂજ્ય ગણાય છે આ પરિસ્થિતિ એટલે તો પહેલા નિર્ણય કરવો કે સંસારમાં રહેવું છે કે સંસારમાં નથી રહેવું આ પહેલા નિર્ણય કરવો નિર્ણય કરીને આગળ જવું પહેલા એક નિર્ણય કરવો કે મારે હવે સંસારમાં રહેવું નથી પછી વાંધો નથી પણ જેને અંદરથી તો સંસારમાં રહેવું છે સંસાર મૂકવો નથી તો જેને સ્પષ્ટ પ્રીતિ કરીને સ્પષ્ટપણે પ્રીતિ કરીને પ્રેમથી સંસાર જેને જોઈએ છીએ જે ઈચ્છે છે એને અહીંયા એડમિશન નથી નો એડમિશન એને આ પ્રવેશ નથી એને આ વાત સંભળાવતા નથી એને આ વાત કહેતા નથી એને કોઈ બીજું ક્ષેત્ર પકડી લેવું આખી દુનિયા બહુ મોટી છે આ જગત બહુ મોટું છે આ તો બહુ નાનું ક્ષેત્ર છે બહુ ઓછા માણસો આની અંદર આવે છે બહુ ઓછા માણસો આની અંદર હોય છે પણ આ એવા માણસોનું ક્ષેત્ર છે કે જેને સંસાર છોડવો છે એનું ક્ષેત્ર છે જેને પ્રીતિએ કરીને સંસાર વધારવો છે એને દુનિયા બહુ મોટી છે એને તે દુનિયામાં ભળી જવું દુનિયામાં ચાલ્યા જવું ત્યાં તમને ઘણી ધાંધલ ધમાલ થાય છે બધી કરવી ત્યાં આ તો સંસાર છોડવો હોય એના માટેની વાત છે એક મહિનામાં બે તરવાર વિશેષ લઈશું.